તારીખ 20/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 338
રાજચંદ્ર વચનામૃત
પત્રાંક 706 ચાલે છે જેમાં મુખ્ય કેશવલાલભાઈ છે એમણે પોતાના પરિણામમાં તૃષ્ણાના ભાવ થાય છે એ ભાવો અવારનવાર થતા હોવાથી
એવી રીતે વ્યક્ત કર્યા છે
નિવેદન કર્યું છે કે તૃષ્ણાના પ્રવાહમાં તણાઈ જવાય છે
પ્રવાહમાં તણાઈ જવાય છે એનો અર્થ એ છે કે એ પરિણામ ચાલે છે ત્યારે મને ખ્યાલ નથી રહેતો કે મને કેટલું નુકસાન થયું ત્યારે કોઈ પણ કશાયના પ્રવાહમાં એટલે વેગમાં પરિણામ ચાલતા હોય ત્યારે ખ્યાલ ન રહે પછી કશાય મંદ થાય ત્યારે એમાં જે પકડાયેલું જ્ઞાન છે થોડું ફ્રી થાય છે મુક્ત થાય છે અને મુક્ત થયા પછી ખ્યાલ આવે છે ક્યારેક તો બહુ ગડબડ ચાલી ગઈ આપણે ઘણી ભૂલ થઈ ગઈ આપણે પણ તેથી કઈ એનું નુકસાન કઈ મટી ન જાય એ તો તે નુકસાન કરી ચુક્યો જીવી કરી ચુક્યો કૃપાણુજી પાસે એમણે પોતે એ બાબતમાં માર્ગદર્શન માંગ્યું છે કે મારા પરિણામને મારે ટાળવા હોય તો મારે સમાધાન કેવી રીતે કરવું જોઈએ તો કૃપાણુદેવ છે એક એવા વિશિષ્ટ જ્ઞાની હતા કે સામા મુમુક્ષુ જીવની યોગ્યતાને બહુ સારી રીતે પોતાના નિર્મળ જ્ઞાનથી માપી શકતા હતા પછી એને એની અયોગ્યતાને કેવી રીતે મટાડવી એ સંબંધેનું સમાધાન યોગ્ય પ્રકારે અને યોગ્ય સમયે આપતા હતા જેમ કોઈ ડાક્ટર એમ કે ભાઈ આ ટીકડી જેમાં પહેલા લેવાની આ ટીકડી જેમાં પછી લેવાની આ દવા સૂતી વખતે પીવાની તો એનો ડોઝ અને એનો ટાઈમ બે ફિક્સ કરીને આપે છે કેમ કે તો જ એ દવાનો ફાયદો થાય એવી રીતે કૃપાળુદેવનું પણ એવું હતું કે મુમુક્ષુને કોઈ વાર એમ કે તમારા પ્રશ્નનો જવાબ ભવિષ્યની અંદર આપીશું અત્યારે એ પહેલા તમારે ઘણું વિચારવા યોગ્ય છે સમજવા યોગ્ય છે અને એ બધું સમજાયા પછી આનું સમાધાન થવા યોગ્ય છે તો એનો કઈ સમસ્યા આવે એટલે સમાધાન આપી દે એવું કઈ નહીં પોતાને યોગ્ય લાગે એ પ્રમાણે આપે અને ન યોગ્ય લાગે તો ન આપે અને ભવિષ્યમાં એની મુદત નાખી દે કે અત્યારે નહીં એમ કેશવલાલભાઈને જયારે તૃષ્ણાના પરિણામોનું સમાધાન જોઈતું હતું એ સંબંધમાં એમણે અહીંયા સમાધાન આપ્યું છે કેશવલાલભાઈની વાત કેશવલાલભાઈ પાસે રહી આપણે પણ સંસારી જીવો છીએ અને આપણને પણ તૃષ્ણાના પરિણામ જે પ્રકારે થતા હોય અને એમાં કૃપાળુદેવે આપેલું સમાધાન આપણને લાગુ પડતું હોય તો આપણે અંગીકાર કરી લેવા જેવું છે તો એ સ્વાધ્યાયનો ગુણ છે આ સ્વાધ્યાય કરવાનો લાભ ગુણ છે કે આપણને લાગુ પડતી વાત આપણે સ્વીકારવી અંગીકાર કરવી અને સુધારો યોગ્ય લાગે એ પ્રમાણે સુધારો કરી લેવો જો શું કે છે નીચેથી ઉપરનો પેરેગ્રાફ છે પાનો 516 ભોગમાં અનાશક્તિ થાય તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે શું કેવું છે તૃષ્ણા વધવા પાછળ તૃષ્ણાના ભાવો થવા પાછળ બે કારણો હોય છે એક તો કેટલાક પદાર્થો ની ઈચ્છા આપણને રહેતી હોય, અનુકૂળતાની ઈચ્છા રહેતી હોય, પદાર્થોની ઈચ્છા રહેતી હોય, એ બધા પદાર્થો ભોગો ભોગના વિષય છે. તો એની અંદર ઉદાસીનતા આવે. અનાશક્તિ એટલે શું? ઉદાસીનતા આવે તો તૃષ્ણાના પરિણામ મોડા પડે. અને જો એની આસક્તિ હોય, અનાશક્તિ ન હોય એટલે આસક્તિ હોય, અપેક્ષાવૃત્તિ હોય, તો તૃષ્ણા લંબાવાની. એટલે આપણને તૃષ્ણાના પરિણામ થતા હોય ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે અનુકૂળતા પાછળ કે અમુક ભોગો ભોગના સાધનો પાછળ તો આપણી આ તૃષ્ણા નથી લંબાતી ને, આપણા તૃષ્ણાના પરિણામ નથી ચાલતા ને, એ જોવું જોઈએ. મુમુક્ષુ જીવે આત્મકલ્યાણના ને અનુલક્ષીને આર્થિક પ્રવૃત્તિની અંદર સંક્ષેપ કરવો જોઈએ, અને એમાંથી જે સમય અને શક્તિ બચે એને આત્મકલ્યાણમાં ખર્ચ કરવા જોઈએ. આ એક મુમુક્ષુ જીવને સમજણની અંદર અને અભિપ્રાયની અંદર સ્પષ્ટ હોવું જોઈએ. ખાસ કરીને પુરુષ વર્ગને આ લાગુ પડે છે, કેમ કે બહેનોને પ્રવૃત્તિ લગભગ આપણે ત્યાં નથી. કોઈ કરતા હોય સર્વિસ કે પ્રેક્ટિસ જુદી વાત છે, પણ મોટા ભાગે જે ભાઈઓ છે પુરુષ વર્ગ છે એને આર્થિક પ્રવૃત્તિનું મુખ્ય એનું જીવન જ એમાં જાય છે એમ કહી તો ચાલે. અને તે એટલા હદ સુધી હોય છે કે ધંધાકીય ક્ષેત્ર ઓફિસ અને બજાર છોડ્યા પછી ઘરે આવ્યા પછી પણ એ બધા પરિણામ ચાલતા હોય. એમાં પાછા કોઈ ટેલિફોનો આવે, ન ચાલતા હોય તો ચાલુ થઈ જાય, કે હવે એ સાધન વધ્યું છે. એક જમાનામાં નહોતું, કૃપાળુદેવના જમાનામાં એ સાધન નહોતું, તેથી તાર ટપાલ સિવાય કોમ્યુનિકેશનના બીજા સાધનો નહોતા. અત્યારે અનેક સાધનો થયા છે, એમાં ટેલિફોન મુખ્ય છે, ને પરિણામ ન ચાલતા હોય તો પછી ચાલુ થઈ જાય. પરિણામ એ આવે છે કે આત્મકલ્યાણના ભાવોનો અવકાશ ઘટી જાય છે. એ કારણને લઈને આત્મકલ્યાણ સંબંધી જે આપણા ભાવો ચાલવા જોઈએ એનો અવકાશ ઘટી જાય છે, અથવા કેટલોક સમય સાવ બંધ જ થઈ જાય છે. અને અમૂલ્ય એવું મનુષ્ય જીવન એ રીતે વેડફાય છે. એટલે પ્રારબ્ધ પ્રમાણે બધું બનવાનું છે, પણ એમાં સ્થિર રહેવું મુશ્કેલ છે, એટલે એનું અવલંબન ટકી નથી શકાતો. નહીતર તો પ્રારબ્ધ પ્રમાણે જ બનવાનું છે, એ તો કોઈ ફેરવી શકતું નથી પ્રારબ્ધને. પણ પ્રયોગાત્મક રીતે તો કૃપાળુદેવે જે વાત કરી એ છે પ્રેક્ટિકલ સાઈડથી, કે જો ઉદાસીનતા હોય જીવનની અંદર, જરૂરિયાતો ઓછી હોય, આપણે જરૂરિયાતને ઈચ્છતા નથી, અને સંપન્ન હોય તો એના પ્રત્યે આપણે ઉદાસ છીએ, એમાં રસ નથી આપણને, આપણી પાસે વ્યવસ્થા હોય આર્થિક રીતે, છતાં પણ આપણને એમાં રસ ન હોય, આપણે સામે ચાલીને એમાંથી ઉદાસીનતા કેળવતા હોય, તો તૃષ્ણાના પરિણામ નહીં લંબાય. કેમ કે એની જરૂર શું? આ વસ્તુ ઊભી થાય, જરૂર શું? માણસની જરૂર તો બહુ ઓછી, જરૂરિયાત બહુ ઓછી હોય છે, બિનજરૂરિયાતના ખર્ચા વધારે હોય છે. અને એનું કારણ લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ક્યારે જોડાયેલી છે. તૃષ્ણા સાથે લોકોમાં પૈસાથી આજે આબરૂ છે, અને આજે નહીં સર્વકાળે એમ જ છે કે ભાઈ આની પાસે શું છે અને શું નથી, એના ઉપર એની આબરૂ લોકો બાંધે છે. એ માણસની યોગ્યતા અયોગ્યતા ઉપર આબરૂ આજે કોઈ જોતા નથી, મેરિટ્સ ઉપર આજે ઇજ્જત નથી, એની પાસે શું છે, મકાનો શું છે, જાયદાદ શું છે, પૈસા શું છે, ગાડી શું છે, બીજું શું છે, ત્રીજું શું છે, એના ઉપર એની આબરૂ લૌકિક રીતે હોય છે, પણ લૌકિકમાં મારી કંઈક વિશેષતા છે, હું કંઈક બીજી, મારું સ્થાન કંઈક બીજું છું, હું કોઈ સાધારણ નથી, હું કંઈક છું, હું કંઈક છું. એ સંયોગો ઉપર એની જે આબરૂનો આંખ છે, એ અભિપ્રાય જીવને તૃષ્ણામાં ખેંચી જાય છે. બુદ્ધિ એટલે અભિપ્રાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ એટલે લોક સંજ્ઞા. અભિપ્રાય પૂર્વક એ પરિણામ હોય કે હું આથી સારો દેખાવ, આનાથી સારો દેખાવ, મારું ઘર સારું હોય તો સારું દેખાવ, મારા કપડાં સારા હોય તો સારો દેખાવ, મારા બીજા સાધનો સંયોગો હોય એ સારા હોય તો હું સારો દેખાવ, એ અભિપ્રાય, એ બુદ્ધિ કૃષ્ણના પરિણામ વધારે મૂકશે. એટલે શું કરવું જોઈએ આત્માર્થી જીવે, શું કરવું જોઈએ કે એ આખા પ્રકરણ ઉપર ચોકડી મૂકી દેવાની, આવી રીતે મારે આબરૂ જોઈતી નથી, આ પ્રકારે મારે આબરૂ જોઈતી નથી, અને એવી આબરૂ હું ઈચ્છતો નથી. ખરેખર જે સંયોગોને આપણે પરિગ્રહ કહીએ છીએ, કેમ કે એ સંયોગોને આપણે ઈચ્છીએ છીએ, અને આપણો આત્મા એની અંદર સારી રીતે પકડાયેલો, ગ્રહિત થયેલો, એને પકડી રાખ્યો છે એટલે ગ્રહી રાખ્યો છે એટલે પકડી રાખ્યો છે, માટે એને પરિગ્રહ કહીએ છીએ. સૌથી મોટો પરિગ્રહ આબરૂ છે. આબરૂની અંદર બધાએ બધી વાતો આવી જાય છે. એવી આપણા ભાઈઓ, આપણા સગા સંબંધીઓ, આપણા વેવા વેલાઓ, આપણી બજારમાં આપણે આપણું કંઈક સ્થાન છે, અને એ સ્થાન વધુ આગળ પડતું હોવું જોઈએ, હજી છે એના કરતા આગળ હોવું જોઈએ. આ જે અભિપ્રાય છે એ તૃષ્ણામાં જીવને ખેંચી જાય છે, એના પર ચોકડી મૂકી દેવાની. ગરીબમાં ગરીબ માણસને મોટામાં મોટી ઇજ્જત હોઈ શકે છે, એનો એક બહુ જ સારો દાખલો છે આપણા વડાપ્રધાન જે થઈ ગયા હે, લાલ બહાદુર શાસ્ત્રી, હિન્દુસ્તાનનો રાજા કહેવાય, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એટલે એની પાસે, રાજા પાસે જેટલી સત્તા છે, રાષ્ટ્રપતિ પાસે એ સત્તા નથી, રાજ ચલાવવાની સત્તા નથી. રાજ કેવી રીતે ચલાવવું? પ્રધાનને પણ ખુરશીમાંથી ઉઠાડી મૂકે તો ઘરે બેસી જાય, એ સત્તા વડાપ્રધાન પાસે છે. ઇન્દિરા ગાંધીએ નાયબ મિનિસ્ટર તરીકે મોરારજીભાઈને કીધું કે યુ ગેટ આઉટ, પ્રધાનમંત્રીમાં તમે ન જોઈએ મારે, એની પાસે સત્તા છે. અને કોઈ પણ જાતની શાઇનિંગ ઓથોરિટી જે હોય છે, લાયસન્સ આપવા, આ તે બીજી, બધાની ઓથોરિટીની ઓથોરિટી એ છે પછી વડાપ્રધાનની ખુરશી, એની પાસે સુપ્રીમ પાવર છે. પેલાની ઓથોરિટી આંચકી શકે છે, એટલા માટે કાલથી તારે સહી નથી કરવાની, એ લાયસન્સ ઉપર કાલથી તારે સહી નથી કરવાની, અહીંયા હું બીજો માણસ મૂકું છું, તું તારે ઘરે વિયો જા. એવો માણસ સાવ નિર્ધન હોય, એ દાખલો લાલ બહાદુર શાસ્ત્રીએ પૂરો પાડ્યો, તેની ઇજ્જત કેટલી મોટી. ઇજ્જતનો આંક મેરિટ ઉપર હોવો જોઈએ, અને લૌકિકમાં પણ છે, નથી એવું નથી, લોકોએ કન્સિડર કર્યું છે, લોકોએ એને માન આપ્યું છે, કેમ કે એ ગુણ છે, એને દેખાય એવો ગુણ. તો જરૂરી નથી કે બહુ સાધન સંપન્ન આપણે હોય તો જ આપણે આબરૂ હોય, અને નહીંતર આપણે આબરૂ ન હોય, એવું કોઈ જરૂરી નથી. લૌકિકમાં જરૂરી નથી, અલૌકિકમાં તો છે જ નહીં. આપણે તો અલૌકિક માર્ગે ચાલવા વાળા જીવો છીએ, લૌકિક પરિભ્રમણથી છૂટવા, જગતના પરિભ્રમણથી આપણે છૂટવા માટે નીકળ્યા છીએ, તો આપણે તો એ પ્રકરણમાંથી સાવ બાદ થઈ જવું. જેને જેમ ગણવું હોય એમ આપણા વિશે ગણે, આપણે આત્મકલ્યાણના રસ્તે જવું છે અને એ રસ્તે જતા તૃષ્ણાને તોડવી પડે તો તોડી નાખવી છે, તૃષ્ણાને ઘટાડવી પડે તો ઘટાડી નાખવી છે, પણ આત્મકલ્યાણ કરવું છે અને તો તૃષ્ણા સહેજે ઘટી શકે છે, સહેજે ઘટી શકે છે, એ અનુભવ સિદ્ધ વાત છે. આમ તો કૃપાળુદેવ જે જે વાત કરે છે એ લગભગ અનુભવ સિદ્ધ જ વાત કરે છે. શું પોતે એટલો મોટો વેપાર કરે છે મુંબઈની બજારમાં, છતાં તૃષ્ણા નથી એમને. કેમ કે એમની વાતમાં ક્યારે પણ પોતાની મહત્તા દેખાડવાની ભાષા ને ભાવ ન હોય એને. આપણે તો વાત વાતમાં એ દેખાડી દઈએ કે ભાઈ મારે તો આમ હતું, આ સોદો આટલા લાખ નો હતો, એમ કરીને કેવડું મોટું ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, તો કેટલો મોટો અમે નફો, બીજું ત્રીજું કઈ ને કઈક, એક નહીં બીજી, બીજી નહીં બીજી ત્રીજી રીતે આડકતરી રીતે આપણી મોટાઈ દેખાડી દઈએ છીએ. વિશેષતા એટલે મોટાઈ, એમની વાતચીતમાં આવે જ નહીં ક્યાંય. કેમ કે એમને એ જાતની મોટાઈ જોતી નથી અને દેખાડવાનો સવાલ એ નથી. બસ પછી તૃષ્ણા નથી, પછી જે પ્રવૃત્તિ છે એ પ્રારબ્ધને અનુસરીને પોતે કરે છે, એ સિવાય નથી કરતા. કોઈ જાતનો મોટાઈનો ભાવ ન આવવો જોઈએ એક કઈ પ્રકારની. ખરેખર તો ખ્યાલ આવે કોઈ પોતાની વિશેષતાનો, પોતાની મોટાઈનો, પોતાના ગુણનો વાત કરતા કરતા તો ગોપવાની વૃત્તિ આવે, છુપાવવાની વૃત્તિ આવે. આ પાત્રતાનું લક્ષણ છે. 105 નંબરના પત્રમાં કૃપાળુદેવે 10 વચનો લખ્યા છે, એમાં એક વાત લખી છે. પાત્ર જીવ કેવો હોય, પોતાની ગુરુતાને દબાવનાર, પોતે પોતામાં ગુણ પ્રગટા હોય, માનતા આવી હોય તો એને છુપાવવાની એની વૃત્તિ આવે, એને બતાવવાની વૃત્તિ ન આવે. પાત્રતામાં હજી પાત્રતાની જ વાત ચાલે છે, જ્ઞાન દશાની વાત તો સાવ જુદી જ છે. કૃપાળુદેવ તો જ્ઞાન દશામાં હતા, પણ પાત્રજીવને એટલી પરિસ્થિતિ હોય છે કે છુપાવે પોતાની વાતને, મોટાઈ દેખાડે નહીં, ઉલટાની દબાવે, છુપાવે. કેમ કે એને ખ્યાલ છે કે હું મારી મોટાઈ બતાવીશ તો હું માનમાં ચડી જતા મને વાર નહીં લાગે, મને ખબર નહીં પડે. માનમાં ચડી ગઈ એટલે વાત ખલાસ થઈ ગઈ, અને એમાં જાગ્રત છે એટલા માટે છુપાવે છે. એટલે તૃષ્ણા નિર્બળ થતી જાય છે ક્યારે, આ બે પ્રકારના પરિણામ હોય ત્યારે. એટલે લૌકિક ઇજ્જત આબરૂને વિષયમાં એકદમ ચોકડી મૂકી દેવી. આપણે તો હું તો કહું છું છુપાવી હોય ઉલટા ને, કરવી નહી, છુપાવી લેવી. પછી ક્યાં સવાલ ઉભો થાય છે? આપણે આપણે વ્યક્તિગત વાત કરવાની જરૂર શું? આપણે જે છીએ તે છીએ, કહેવાની શું જરૂર છે હું આમ છું, એવી જરૂર શા માટે ઊભી છે? હોવું જ ન જોઈએ, કેમ કે એ લપસણી જગ્યા છે, ત્યાંથી માને ચડી જવાશે, એ વાત જ નહીં હોવી જોઈએ.
દરેક પ્રકારની મોટાઈ એને ભી થોડુંક બોલો. હા, દરેક પ્રકારની કયા કયા પ્રકારની મોટાઈ?
એને આપણે એ રીતે એલોબરેટ કરી શકીએ કે કોઈ પોતાના ગુણ ની વાત કરે, જો મને એ તૃષ્ણા નથી તો અહીંયા આટલા પૈસા દઈ દીધા, કરે કે ન કરે, દાન ની વાત કરે, ત્યાગ ની વાત કરે, ઉદાસીનતા ની વાત કરે, નમ્રતા ની વાત કરે, શું કોઈ પોતા પ્રત્યે કઈ રાખ્યું હોય તો એને પોતે ક્ષમા આપી હોય એની વાત કરે, હે ગમે તે પ્રકાર આવે, ક્રોધની સામે ક્ષમા છે, માયાની સામે સરળતા છે, લોભની સામે ઉદારતા છે, માનની સામે નમ્રતા છે, બધા ગુણ છે. પોતાના ગુણની કોઈ વાત કરે તોય મોટાઈ આવી જાય. પોતાના સંયોગો સારા છે, મારી પાસે આમ છે, મારી પાસે આમ છે, મારી પાસે તો આમ છે, આમ છે, એમાં એ વાત આવી જાય. મોટાઈ તો અનેક રીતે માણસ ગાય છે પોતાને, કોઈ પણ રીતે નહીં ગાવી જોઈએ. પછી તૃષ્ણા નહીં, આ તો લૌકિક વિષય લીધો છે એમને, કેમ કે ઓલા તો તૃષ્ણાનું પૂછ્યું છે ને, એટલે પૈસાની ઈચ્છા છે. તો કહે છે કે પૈસા ભેગા કરીને શું કામ છે, કઈ મોટા દેખાવું છે, પૈસા વાળા દેખાવું છે. એટલે મુમુક્ષુ જીવે એક નિર્ણય લઈ લેવો, પૈસા વાળા નથી થવું, આત્મજ્ઞાન વાળા થવું છે. આ નિર્ણય કરી લેવો, મારે આ દુનિયામાં પૈસા વાળા થવું જ નથી. થવું નથી એનો અર્થ કે હું એ પ્રયત્ન કરવા માંગતો નથી, એ દિશામાં મારે પુરુષાર્થ કરવો નથી. પછી પ્રારબ્ધથી તો ગમે ત્યારે આવી પડે છે, જેમ પાપનો ઉદય કોઈને છોડતો નથી, એમ પુણ્યનો ઉદય પણ કોઈને છોડતો નથી. બગા થોકાવને પતાસવા મોઢામાં પડે, એટલે એ તો ગમે ત્યારે ગમે તેમ બનવા યોગ્ય છે. પણ તમારી ઈચ્છા અને અભિપ્રાય શું છે, કે મારી ઈચ્છા ને મારા અભિપ્રાયમાં મારે પૈસા વાળા થવું જ નથી. એમાં છળ પકડાઈ જાય છે, ધર્મની પ્રભાવના. તમારી એક્ઝાઇટિંગ પોઝિશનમાં તમારી જરૂરિયાત ઘટાડીને કરો તો સાચા તમે, પણ હું ધંધો કરીને કમાઈને પછી વાપરું, એ તો એના જેવું છે કે પહેલા હું ગટરમાં નાહી લઉં ને પછી હું બાથરૂમમાં ફુવારા નીચે નાહી લઉં. પહેલા તો જેટલી ગંદકી છે એટલી ભલે શરીર ઉપર આવી જાય, પછી આપણા પણ ચોખ્ખું પાણી બાથરૂમમાં આવે છે ત્યાં ફુવારા નીચે ઉભા રહી જશે. હા, એટલે એમાં શું છે કે સન્માર્ગની અંદર વિતરાગ માર્ગ છે, એની પ્રભાવના થાવ, એ ભાવ બહુ સારો છે. પણ એ પ્રભાવના એટલા ધનથી નથી થતી, તનથી મનથી ને ધનથી ત્રણેય પ્રકાર છે. તો વર્તમાન પરિસ્થિતિ જે છે એમાંથી આપણે કાપવા કેટલો તૈયાર છીએ, એ વાત પહેલા આવવી જોઈએ. મેળવીને આપવાની વાત પછી આવવી જોઈએ, તો મેળવવું એ આપણા હાથની વાત નથી. તો આપણી પરિસ્થિતિમાં જે વ્યવસાય આપણી સામે છે એમાં આપણી જરૂરિયાતનો પણ સવાલ છે અને આપણી પ્રભાવનાનો પણ સવાલ છે. તો જરૂરિયાત ઘટાડીને વધારે પ્રભાવના કરવી છે, જરૂરિયાત પૂરી કરીને બચે પછી બચે તો, અને એમાંથી અમુક આટલા પર્સન્ટેજ પ્રભાવના કરવી છે એમ નહીં. ભાવ તો એવો આવવો જોઈએ કે પેટે પાટા બાંધીને પણ આ માર્ગ જો પ્રભાવિત થતો હોય જગતમાં તો પેટે પાટા બાંધવા હું તૈયાર છું. પેટે પાટા બાંધવાને કહેવત એ શું છે કે થોડું ભૂખ્યા રહેવું પડતું હોય તો, કોઈ વાર એક ટંકે બે ટંકે, કોઈ વાર અડધું જમવા મળતું હોય તો પણ, બાકીનો ભાગ ક્યાં ખર્ચ એમાંથી બચાવીને. ખોજા ખાનાની જેમ ખોજા લોકો ગામડાની અંદર એટલા બધા સમર્પિત હોય છે એના ધર્મ પ્રત્યે કે લારી ફેરવે શાકભાજીની કે ડાળિયા મમરાની, એમાંથી રોજે રોજની ખીચડી લઈએ. મોદીખાના વાળાને ત્યાં જઈને એમ કે ભાઈ એક કિલો ખીચડી બાંધી દે પેપાક ઉપર, તો એમાંથી બે મુઠ્ઠી ખીચડી ખુદાખાનામાં નાખી આવે, બાકીને ઘરે લઈ જાય ખાવા માટે. કાં તો જોયું છે એના કરતા એને વધારે લીધી છે, અને કાં તો એને જોયું છે એમાંથી કાપીને પણ એ ઓછી ખીચડી ખાઈને પણ એના ધર્મનું અનુમોદન કરે છે. એવી રીતે વિતરાગ માર્ગની પ્રભાવના થતી હોય તો પીટે પાટો ભીખર એવો હું તૈયાર છું, એ જો પ્રભાવના કરી હોય ત્યાંથી વાત ઊભી થતી હોય પછી વાંધો નહીં આવે. પણ મોટે ભાગે શું હોય છે કે આપણી આટલી જરૂરિયાત, આટલી સંપત્તિ તો આપણી પાસે હોવી જોઈએ, કેપિટલ મૂડી હોવી જોઈએ બેઝિકલી, પછી બાકીના ભાગમાંથી આપણે પ્રભાવનામાં ખર્ચવું. તો એ રીતે તો કોઈ દિવસ એન્ડ આવવાનો નથી એ વાતનો, અને એ કોઈ યથાયોગ્ય પરિણામ છે એવું પણ નથી. શું યોગ્ય પરિણામ તો અહીંથી છે કે પેટે પાટા બાંધીને પણ આ કામ મારે કરવું છે, પછી વાંધો નહીં આવે. પછી કોઈ કોઈ પણ બહાના નીચે વૃત્તિ સંક્ષેપ નહીં થાય એની અંદર, પછી પૂરી ઉદારતા રહેશે. એવી રીતે આવવું જોઈએ. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે. લોકો જે માન આપે છે કે ભાઈ આ તો બહુ પૈસા વાળા, આ તો કરોડપતિ, આ તો ફલાણા, આ તો આટલા, એની કોઈ વિશેષતા એની મોટાઈ ન લાગે, એમાં હું તુચ્છ છે વાત, એ કોઈ ગણે તો હું ન ગણે તો. શાસ્ત્રની અંદર એક બહુ મોટું દ્રષ્ટાંત છે આ વિષયમાં. આ તો વર્તમાન 24માં સૌથી પહેલા ચક્રવર્તી ભરત ચક્રવર્તી થયા. 12 ચક્રવર્તી થાય ને, ચક્રવર્તી એટલે મનુષ્યમાં જેને સૌથી વધારે વધારે સંપત્તિ મૂડી હોય, સત્તા હોય, 6 ખંડના ધણી જેને કહેવાય છે, એમાં સૌથી પહેલા ભરત રાજા થયા. ઋષભદેવ ભગવાનના પુત્ર અત્યારે સિદ્ધાલયમાં બિરાજે છે, ચરમ શરીરી હતા. એ 6 ખંડ જીતીને, 6 ખંડ પૂરા થાય ત્યારે પર્વત છે એ પર્વત ઉપર ચક્રવર્તી પોતાનું નામ લખે કે હું અહીં સુધી મારી સત્તા પહોંચી ગઈ છે, અહીં સુધી મેં બધું જીતી લીધું છે, અહીં સુધીની ભૂમિ મારી છે. એને છેલ્લે બોર્ડ આવે ને, આપણે ત્યાં રસ્તા પર બોર્ડ માર્યું કે અહીંથી આ હદ શરૂ થાય છે, એમ એની છેલ્લી હદ ચક્રવર્તીની જીતતા 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 છેલ્લો આવે ત્યારે ત્યાં એક પર્વત હોય છે, એ પર્વત પથ્થરનો હોય છે અને હીરાથી કોતરી નાખે પોતાનું નામ લખે. એ ભરત ચક્રવર્તી પહેલા ચક્રવર્તી નામ લખવા ગયા ને ત્યારે નામ લખવાની જગ્યા નહોતી ત્યાં, કેમ કે અનંતકાળમાં એટલા બધા ચક્રવર્તી થઈ ગયા હતા કે બધાએ પોતાનું નામ લખ્યું, હા એમાં જગ્યા જ ન રહી. પર્વત જેવી મોટી સ્લેટ એટલે કેટલા ચક્રવર્તી થઈ ગયા, એટલે એમનું તો માન ઓગળી ગયું. તો ગુણવાન પુરુષ હતા ને, જ્ઞાની પુરુષ હતા, કે આ માન લખવામાં ચારિત્ર મોહનો પણ એટલો વિકલ્પ કેમ આવ્યો આ જીવને, તું કાંઈ નથી, તારા પહેલા તો અનંતા થઈ ગયા અહીંયા, અને કેટલાય છેકી છેકીને પોતાનું નામ લખ્યું છે. મારે અત્યારે મારું નામ લખવું હોય તો કોકનું નામ છેકીને લખવું પડશે, એનો અર્થ કે મારા પછીનો ચક્રવર્તી મારું નામ છેકીને લખશે, બરાબર છે. આમાં હું મોટાઈ કે ચક્રવર્તીની મોટાઈની પણ કાંઈ આ લોકમાં કાંઈ ઠેકાણા નથી, તો આપણી મોટાઈ શું હવે, આપણા સંજોગોની મોટાઈ શું ગણવી. એ અત્યારે ચક્રવર્તી તો આપણે થઈ એવું છે જ નહીં, ગમે તે થઈ, અને રાજકારણની પરિસ્થિતિ એવી છે કે તમે તમારા દેશના પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર થઈ શકો, પણ લિમિટેડ પીરિયડ માટે, અને એ અનિશ્ચિત, ગમે ત્યારે ઉતારીએ મૂકે લોકો. તો પછી આખી દુનિયાનું આધિપત્ય તો આવવાનો સવાલ જ નથી, અને એ 6 ખંડ નથી, પાછી અત્યારની દુનિયા છે 1 ખંડનો ભાગ છે, ઓલા તો એથી 6 ખંડનો વિસ્તાર જેને છે એનું માન પણ મોટાઈ કાંઈ નથી આ જગતમાં. તો આપણી મોટાઈ શું છે? કાંઈ નથી. આપણે તો ખાબોચિયાના દેડકામાં છલંગ મારીએ છીએ કે ઓહો હો, મારી પાસે તો બહુ પાણી છે, આમાં તો આ ખાબોચિયામાં તો દાણે દરિયો ફેર્યો છે. ભાઈ, દરિયો જુદો છે, આ તો ખાબોચિયો છે. એવી રીતે દેડકો ખાબોચિયામાં નાતા નાતા દરિયાની કલ્પના કરે એમ આપણે આપણા માનને એવી રીતે જોઈએ છે કે જાણે આપણે બહુ જ માન મળી જાય છે, આપણને ઘણી ઇજ્જત ને ઘણી આબરુ આ જગતમાં આપણે. એક વાર સંખ્યા ગણવી કે આપણે આપણી જેટલી ઇજ્જત આબરુ છે અત્યારે એવી રીતે આપણને ઓળખનારા કેટલા, જાણનારા કેટલા. ખાસ કરીને તમે રિસેપ્શન ની અંદર બધાને બોલાવો ત્યારે કેટલા માણસ આવે એની સંખ્યા ઉપર ખબર પડી જાય છે. કેમ કે તમે બજારમાં કાર્ડ આપ્યા હોય ને, સગા સંબંધીમાં કાર્ડ આપ્યા હોય, એની વખતે ખાલી તમારે ડ્રિંક કે આઈસ્ક્રીમ જ દેવાનો હોય, બરાબર. એટલામાં જ આપણે ઓળખ કે બધું હાથી વધારે ખરી કાંઈ. એટલા ખાતર આપણે દુર્ગતિમાં જવું એવું કોણે કીધું? એટલા માણસની નજરમાં આપણી મોટાઈ દેખાય અને આપણે દુર્ગતિમાં જવું, એ ડાપણ ક્યાંનું કે મૂર્ખતા કહેવી એને. અને તમે જુઓ, આત્માર્થી થઈને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરો તો અનંતા સિદ્ધોની જ્ઞાનમાં તમે આવો કે આ જીવ હવે અલ્પકાળની અંદર આ જ સિદ્ધાલયમાં આપણી બરાબરીમાં આવીને આ સિદ્ધાલય ઉપર બિરાજમાન થશે. કેટલા સિદ્ધો છે? અનંતા સિદ્ધો છે. અનંતા સિદ્ધો ભાઈ, તમારે આબરૂ તમારી જો એના જ્ઞાનમાં તમારી આબરૂ નોટ થતી હોય તો આ 500,000, 1500, 2-5 હજાર માણસ જે સાધારણ પ્રાણીઓ છે કેવા છે? કોઈ દારૂ પીનારા આવે, કોઈ માંસ ખાનારા આવે, બજારમાંથી કેવા કેવા માણસ આવે ખબર છે ને આપણને? કોઈ કેવા હોય, કોઈ કેવા હલકા હોય, કોઈ કેવા હોય, કોઈ કેવા હોય, એની નજરમાં આપણે આપણે મોટા દેખાડ્યું છે જે સાધારણ પ્રાણીઓ છે, સાધારણ જીવો છે, અને એ થોડી સંખ્યામાં છે. ઓલા સર્વોત્કૃષ્ટ 14 લોકના નાદ છે અને અનંતા દિવસ હોય કોની ભાઈ આબરૂ લેવી છે? એટલે આ દિશામાં તો તોકડી મૂકી દેવાની કે આ આબરૂ જોઈ જ નહીં. આપણે આપણે ભગવાનની નજરમાં બેવું છે, આપણે આ લોકોની નજરમાં નથી બેઠું. પછી કૃષ્ણ થવાનો પ્રશ્ન આવી ગયા. એટલે એમ કીધું કે લૌકિક માનનું તુચ્છપણું સમજવામાં આવે કે આ તો હાવ તુચ્છ છે. સાધારણ પ્રાણીઓ આપણને બે શબ્દ હારા બોલે એમાં આપણે આખો આત્મા વેચી નાખવો. આમ તમને કોઈ કહે કે મારે તમને 50 લાખમાં ખરીદવા છે તો તમે ખરીદો ખરા? હે, 50 લાખ રૂપિયા આપે ને તમારા કુટુંબમાં કોઈ કંઈક, ભાઈ આ ભાઈને તમે આપી દો, અમને 50 લાખ તમારા કુટુંબને અમે આપીએ છીએ, પણ કાલથી ભાઈ તમારે ત્યાં નહીં રહે, અમારે ત્યાં રહેશે, અમે જ્યાં લઈ જવા છે ત્યાં લઈ જશે, અમારે પરદેશ લઈ જવા તો પરદેશ લઈ જશે, પછી તમારે અમારે કાંઈ પૂછવાનું નહીં રહીએ. કોઈ વેચે ખરું ઘરના માણસને? તમે એવો ગરીબ માણસ તો વેચે ખરો? બે હારા શબ્દોમાં વેચાઈ જાય છે માણસ વગર પૈસા. બહુ કહેવાતા મોટા માણસો માનની અંદર વેચાય છે. ખાલી છાપામાં એના બે સારા વિશેષણો આવે અને છાપું છપાવે એ તો થઈ રહ્યું, ગોળ ગોળ ને પાણી પાણી. એમ લાગે કે આ તુચ્છ માન માટે પોતાની જાતને કેવી તુચ્છ કરે છે. અને એ માનની વૃત્તિ એવી અપેક્ષિત થઈ જાય છે કે આ ભાઈ મને માન આપે, આ માન આપે, આ માન આપે, આ બધા બધા મને માન આપે, બધેથી છે. જેમ એ કૂતરો ઘરે ઘરેથી ખાવાનું બટકાવ્યું છે એ કુકર આશા, આનંદ ગંધી એને કુકર આશા કીધી છે, કૂતરા જેવી આશા, બધેથી માનની ઈચ્છા રાખે. એટલે એટલી બધી અપેક્ષા વૃત્તિ થઈ જાય અને એની અંદર એટલી બધી આકુરતા આવે અને એનું ફળ એવું અધોગતિનું છે કે અજ્ઞાન દશામાં કાંઈ ભાન જ પડતી નથી કે પોતે કેટલું નુકસાન કરે છે. કઈ ભાન નથી. એટલે એનું તુચ્છપણું બધા પડખે થી વિચારીને માન નું તુચ્છપણું થઈ જવું જોઈએ. માન ન હોય તો મોક્ષ અથડીમાં છે, અને માન હોય તો પરિભ્રમણ છે, બીજું કઈ નથી. લૌકિક માન નું તુચ્છપણું સમજવામાં આવે તો તેની મોટાઈ ન લાગે, અને મોટાઈ ન લાગે તો પછી તૃષ્ણા વૃદ્ધિગત નહીં થાય, અને તેથી તેની ઈચ્છા સહેજે મોળી પડી જાય. માન પ્રાપ્ત કરવાની ઈચ્છા સહેજે મોળી પડી જાય. એમ યથાર્થ ભાષે છે, મને એમ યથાર્થ લાગે છે. કેશવલાલભાઈને લખ્યું, મને તો આમ યથાર્થ લાગે છે કે તૃષ્ણાની પાછળ માન પણ જીવનું જોડાયેલું છે. ભલે ને મને કોઈ આ દુનિયામાં ઓળખે નહીં, અનંત સિદ્ધો તો ઓળખે છે, એના જ્ઞાનમાં તો હું છું કે નહીં, કેવળ જ્ઞાની છે એટલે એના જ્ઞાનમાં કોણ નથી, બધા છે, તો હું છું, તો હું જેવો છું એવો એના જ્ઞાનમાં છું, પછી મારે શું કામ છે કોઈને કોઈને ઓળખાણ આપવાની શું જરૂર છે. સર્વજ્ઞ તો જાણે છે, મારે મારા આત્મકલ્યાણને આત્મશાંતિની સાથે સંબંધ છે. દુનિયાની યારે કોઈ સંબંધ નથી, કેમ કે દુનિયા તો બીજે દિવસે જ ભૂલી જાય છે. આજે છાપામાં મરણ નોંધ વાંચી, હે અરે બિચાર ગુજરી ગયા, પતી ગયો, પછી કોઈ યાદ કરે એ બીજા ભૂલી જાય છે કે નહીં? બીજા હું ઘરવાળા ભૂલી જાય છે, ઘરવાળા ભૂલી જાય. આપણે આપણા બાપ દાદાને કેટલાક યાર કેટલાક ને યાદ કરીએ છીએ રોજ, ગયો ને તો બાપાના બાપા બાપાના બાપા બધા હતા જ ને, ઘરમાં બહુ તો ફોટો ટીંગાડી દીધી એટલે વાત પૂરી થઈ ગઈ, પછી સામું જોવાની બહુ જરૂર નહીં રોજ ઉઠીને, એક વાર ટીંગાડી દીધો એટલે વાંધો નહીં. શું ટીંગાડી દીધું? સ્મરણ ટીંગાડી દીધું, વિસ્મરણ ઊભું કર્યું. આ લગભગ પરિસ્થિતિ છે, લગભગ પ્રાય આ પરિસ્થિતિ છે. એટલે મને તો આમ યથાર્થ ભાષે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય, બહુ સરસ વાત લખીશ, એટલે ખરજ જેટલું માંડ માંડ મળતું હોય. કેવા ખરજ જેવું? ઘટાડેલા ખરજ જેટલું માંડ મળતું હોય. લક્ઝરિયસ આઈટમની તો વાત જ નથી આની અંદર, આ તો એ જમાનાની વાત ચાલે. જેની જરૂરિયાત ઓછી કરી નાખે છે એવો આત્માર્થ જીવ હોય, આપણે કઈ વધારે જરૂર નથી. બે ચાર જોડ કપડા હોય તો વાત પૂરી થઈ ગઈ, એ પાંચ પચીસ જોડની જરૂર નથી. ખાવામાં પણ સાદામાં સાદું હોય તો ચાલે, છાશ રોટલો હોય તો આપણને કઈ બીજી ત્રીજી ચીજની જરૂર નથી. શું ઓછામાં ઓછું એને એટલું માંડ મળતું હોય, પાછું શું સરળથી મળતું ન હોય એમ નહીં, માંડ મળતું હોય તો પણ મુમુક્ષુ જીવને તે ઘણું છે. કેટલું છે? આવી શિખામણ આપી છે આ જ્ઞાની પુરુષની શિખામણ કેશવલાલભાઈ માટે નથી, આપણા માટે છે. તો પણ ઘણું છે એમ કે છે, કેમ કે વિશેષનો કાંઈ અવશ્ય ઉપયોગ નથી, અથવા વિશેષની કોઈ જોઈએ જેવી કોઈ આવશ્યકતા અવશ્ય હોવું જ જોઈએ એવું કોઈ જરૂર નથી. મોટા ભાગના મનુષ્યો ભેગી કરેલી સંપત્તિ અધૂરી પણ વાપર્યા વિના ચાલ્યા જાય છે. અધૂરી પૂરી તો વાપરતા જ નથી, અધૂરી વાપર્યા વિના ચાલ્યા જાય છે. માણસ મરી જાય છે અને એના શબને સ્મશાને ઉચકીને લઈ જવાતું હતું, અત્યારે તો બધી જુદી જુદી પદ્ધતિ થઈ ગઈ છે. ત્યારે અમારે ત્યાં તો પદ્ધતિ એ છે કે કંદુને ત્યાંથી લાડવાને ગાંઠિયા, બુંદી નાખે મોતિયાના લાડવાને ગાંઠિયા, બે પાંચ કિલો, પાંચ પાંચ દસ દસ કિલો લઈ અને રસ્તામાં કૂતરાને નાખતા આવે. હવે એક સંકેત છે કે જીવ પૂરા પાપ કરીને સંપત્તિ ભેગી કરે છે. ઘણા તુરા એટલે હું તીવ્ર ચીકણા પરિણામ થયા હોય ને, બગડ્યા હોય પરિણામ. સંપત્તિ તો પૂર્વ પ્રારબ્ધને લઈને થઈ હોય છે પણ પરિણામ બગડે છે. પાપાનું મંદિર પૂન છે ને બધા અત્યારે, પછી માણસ ગુજરી જાય છે અને એના જે વારસદારો હોય છે એમાં મોટા ભાગે ઝઘડા પડે છે. સંપત્તિ વાળા માણસને ત્યાં ઝઘડા ઉભા થાય છે, ઓલા કે મારું, ઓલા કે મારું, મારો હક લાગે છે, મારો હક લાગે છે, મારો હક લાગે છે, મારો હક લાગે છે. પણ એ બધા જીવો પાછા જવાના કાગડા કૂતરામાં. ડોળા જેમ લાડવા ગાંઠિયા કાગડા કૂતરા ખાય, એમાંની સંપત્તિ બીજા કાગડા કૂતરા ખાય છે, એમ કહેવાનો આશય છે. આટલા માટે પાપ કર્યા, કાગડા કૂતરાના પેટ ભરવા માટે તે પાપ કર્યા, તું અધોગતિ માં ગયો. આ ક્યાંનું ડાપણ છે? ક્યાં મૂર્ખાઈ છે? શું છે? એટલે માંડ માંડ આજીવિકા ચાલતી હોય તો પણ મુમુક્ષુને તે ઘણું છે. મારે પૂરતું છે, ઘણું છે, વધારે મારે જોઈતું નથી. એમ જ્યાં સુધી નિશ્ચય ન આણવામાં આવે, આવો એક નિર્ણય કરવો પડે છે. નિર્ણય કરવાથી ફાયદો એ છે કે નિર્ણયનું બળ હોય છે. શું હોય છે? નિર્ણયનું પણ બળ હોય છે. એમ જ્યાં સુધી નિશ્ચય ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણાના ભાવો, તૃષ્ણાના પરિણામો અનેક પ્રકારે આવરણ કર્યા કરે, જુદી જુદી રીતે તૃષ્ણાના પરિણામ ઉભા થઈ જાય. કોઈને કોઈ બાને, કોઈને કોઈ બાને, કોઈને કોઈ બાને હજી કમાવું છે, હજી કમાવું છે, હજી કમાવું છે, હજી આપણે આ પ્રસંગ આવવાનો છે, હજી આપણે આ પ્રસંગ આવવાનો છે, હજી આપણે આમ બાકી છે, હજી આપણે આમ બાકી છે, એ આવ્યા જ કરશે. નિર્ણય એવો હોવો જોઈએ કે માંડ માંડ પેટ પૂરતું મળતું હોય ને તો આપણે ઘણું છે, આથી વધારેનો મારે કોઈ ઉપયોગ નથી, પડ્યા જ રહેવાના છે. પછી પડ્યા રહીએ, કાંકરા છે કે હીરા છે એની યાર કઈ નિસ્બત નથી, કેમ કે એ તો બે પડ્યા જ રહ્યા, પડ્યા રહીએ, એ પડ્યા રહ્યા. હીરા ખરીદીને ઘરમાં રાખો અને એનો કઈ ઉપયોગ ન હોય તો શું થાય? કઈ કાંકરા બરાબર, એમ વિશેષનો કોઈ ઉપયોગ નથી. જેટલું વાપર્યું એટલું એને ઉપયોગમાં લીધું કહેવાય, તો એની જરૂરિયાત કેટલી? બહુ થોડી. ખરેખર જરૂરિયાત બહુ થોડી હોય છે જીવનની અંદર, પણ અનેક પ્રકારે જીવને કૃષ્ણના પરિણામો થયા કરે છે અને જે છૂટવા માગે છે એના માટે આ બધી વાત છે. કેશવલાલભાઈ કોઈ એવા હળુકર્મી જીવ છે, તેણે પોતાના પરિણામની વાત કરી. મારા પરિણામ સારા છે, મારે કેવી રીતે છૂટવું એ બતાવવા. લૌકિક વિશેષતામાં કાંઈ સાર ભૂતતા જ નથી. એમાં સાર હું, એમાં સુખ શું? કોઈ માણસ ધુમાડાને બાચકા ભરે તો હાથમાં શું આવે? એમ કાંઈ હાથમાં નથી આવતું. જે માણસ તમને આજે માન આપતો હોય છે એ જ માણસ તમારું ખરાબ ન બોલે એવી કોઈ તમારી પાસે ગેરંટી છે? છે કોઈ ગેરંટી? એના પરિણામ સ્વતંત્ર ફરે છે ગમે તે. તમારા એની સામે તમારા ઉદયનો સંબંધ છે, તમારે એવી પ્રકારનો અપયશનો ઉદય હોય, યશનો ઉદય હોય તો અમથામ થા વખાણ કરે, તમારે અપયશનો ઉદય હોય તો અમથામ થા તમારો નિંદા કરે, પણ એમાં કઈ સાર નથી. આત્માર્થી જીવની પ્રવૃત્તિ નિંદા પ્રશંસા અર્થે કદી ન હોવી જોઈએ. શું કે મારી પ્રશંસા થાય માટે મારે આ કરવું, એવી પ્રવૃત્તિ કદી ન કરવી. અને એવી પ્રવૃત્તિનો પ્રસંગ હોય તો અહીંયાથી ખસી જવું, કે મારી પ્રશંસા માટે મારી મોટાઈ દેખાય એના માટે હું આ કરવા માંગતો નથી, અને એના માટે કરાવતો હોય તો મારે કરવું જ નથી, મારે હટી જવું સાથે. એવી તૈયારી રાખવી જોઈએ તો બચી શકે, નહીતર ન બચી શકે. લૌકિક વિશેષતામાં કાંઈ સારભૂતતા જ નથી એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહી અથવા સંતોષ રહી, બહુ સારો. આપણને આજીવિકા પૂરતું મળે છે, આથી વધારે શું જરૂર છે? આજીવિકા પૂરતું મળે છે એમાં સંતોષ રાખવાનું કારણ નથી. એના માટે દીનતા ન કરવી પડે કે ભાઈ મને કોઈ કંઈક મદદ કરો તો સારું, મારે તો પેટ પૂરતું મળતું નથી એમ કરીને દીનતા કરે. અને દીનતામાં આવે તો એ પોતાના સામર્થ્યને ન સ્વીકારી શકે. અંદરમાં આનંદ ગુણનું સામર્થ્ય ને એને સ્વીકારવામાં તકલીફ થાય. એટલે દીનતામાં ક્યારે આવવા જેવું નથી ને દીનતાના ભાવ કર્તવ્ય નથી. ભલે પરિસ્થિતિ ગમે એ હોય, ગમે તે હોય, ક્યારેય દીનતામાં ન આવવું. દીનતા કેવી કેવી રીતે થાય છે? કોઈ વિશેષ શ્રીમંત માણસની સાથે સંબંધ હોય તો એને સારું લગાડવું હોય એટલે આપણી દીનતા, એને સારું લગાડે એવી આપણે એવી વાત કરવી. કોઈ સત્તાવાળો હોય ને આપણો સગો હોય, પ્રધાન હોય કે ગમે તે હોય, જેની પાસે કંઈક સત્તા હોય, એને સારું લગાડવું એ આપણી દીનતા. પછી વ્યાપારની અંદર કોઈ આપણને સારી કમાણી કરાવતો હોય, ફેવરિટ ક્લાયન્ટ જેને કહેવાય, બહુ સારી કમાણી કરાવતો હોય, આપણે કોઈ પ્રિન્સિપાલ હોય, કોઈ એજન્ટ હોય જુદી જુદી રીતે, તો એને સારું લાગે એવું આપણે કર્યા કરવું, એ બધી દીનતા. દીનતા એટલે કઈ ભીખ માંગવી એના નામ દીનતા નથી. મેં જોયું છે કે એક માણસ પાસે લાખો રૂપિયા આવે પણ કરોડપતિ ને સંબંધ હોય અહીંયા પૂછડી પટપટ આવે, એનો કોટ ઉપાડીને હાલે. એટલે શું એની પ્રશંસા કર્યા કરે વારંવાર? પછી મારા જેવું કઈ કામ હોય તો કેજો, પછી કઈ મારું કામ હોય તો કેજો, હું તો આ સેવા માજર જ છું. તો ભીખ જ છે, ભિખારીપણું જ છે. ગુરુદેવ તો બીજી વાત કરતા. એકવાર ભાવનગરના મહારાજા એમના વ્યાખ્યાનમાં પધાર્યા હતા, એ તો એક નામદાર મહારાજા સર શ્રી કૃષ્ણકુમારસિંહજી એમ કહેવાતા હતા, એટલો બધા વિશેષણશીલ લોકો એને બોલાવતા હતા. બહુ રાજબીજ પર્સનાલિટી વાળા માણસ હતા. હા, રાજા મહારાજા પુણ્યવંત તો હોય જ ને. ગુરુદેવ એને મહારાજા ન કહે, એને દરબાર કહે, ગરાશિયા ખરા ને, દરબાર કહે. એને કેમ દરબાર એમ કે પ્રવચનમાં સંબોધન ને કેમ દરબાર કેમ લાગ્યું તમને? એકવાર એમને ગુરુદેવને મન થઈ ગયું કે આ લોકો બધાને પોતાની સંપત્તિની મોટાઈ બહુ હોય છે. તો અમારા પેલેસની અંદર નીલંબા પેલેસ છે ને, એમનો પેલેસ છે કૃષ્ણકુમારસિંહ જે બાંધેલો, આટલા તો નોકર હોય, કેટલા આટલા તો આજુબાજુ હોય ને, આખું સામતિયા હોય, આટલા એડીસી હોય, આટલું આ હોય, આટલું આ હોય, આટલી ગાડીઓ હોય, આટલું ફલાણું હોય, આટલા ઘોડા હોય, ઢોર ઠાકર હોય, હા ગૌશાળા હોય, ફલાણું હોય, ઢીકણું હોય, કાંઈક હોય, હા એ બધી એની ઇજ્જત આપણો. અને એ બધાને પગાર ચૂકવવા માટે એની આવક જોઈએ ને, એટલે એની નજર ક્યાં જાય? મારે આટલો મોટો ખર્ચો તો એના પ્રમાણમાં મારે આટલી આવક હોવી જોઈએ. આવક ને ઈચ્છે. ગુરુદેવ કહે કે ગામના ભિખારી થોડું માગે કે હાજ પડે, બે પાંચ રૂપિયાના છૂટા મળે એટલે પૂછું આપણો પેટ ભરાઈ જશે. એ નાનો માગણ છે, અને જાજુ માગે એ મોટો માગણ. કેમ દરબાર શું? ગુરુદેવ નિષ્ફળ હતા. કે મારે તો કઈ ફંડ ફાળો કરવા તો જવું નથી કે દરબાર તમારે આ શુભ કામ આટલા લખાવવાના છે, એ કેટલા લખાવશો? કોઈ દિવસ નહીં. એટલા બધા નિષ્ફળ હતા. એક વાર હું બેઠેલો, કરોડપતિ માણસ, આથી 25-30 વર્ષ પહેલાની વાત કરું, હમણાં મુમુક્ષુ છે, બેઠા હતા. સાહેબ, હવે તમારી વૃદ્ધાવસ્થા થઈ ગઈ, મેં તમારી સંપત્તિ વેચી નાખી છે, 85 લાખ આમ વેચ્યા છે, 5-10 લાખ આમ વેચ્યા છે, દીકરીઓને આમ 5 લાખ આપ્યા છે, દીકરાને આમ આપ્યા છે, પત્નીને આટલા રાખ્યા છે, મારા માટે આટલા રાખ્યા છે. માણસ ખૂબ લોભી હતા, બધા કરોડપતિ, પણ ફાટલા કપડા પહેરતા હતા. લોભી ખૂબ હતા એ ગુરુદેવને ખબર હતી. હવે સાહેબ, એક વિચાર એમ થયો છે, અત્યારે આપણે નંદીશ્વરજીના લઈ થયું ને, એવું નંદીશ્વર દીપ બનાવવાનો એનો કંઈક વિચાર આવેલો. આપણે કમ્પાઉન્ડમાં જગ્યા ઘણી છે, અને મારો ભાવ છે કે નંદીશ્વરજીના લઈમાં પૈસા ખર્ચવા, નંદીશ્વર દીપમાં પૈસા ખર્ચવા. ગુરુદેવ ના પાડી દીધી, અહીં કઈ એવું કરવું નથી આપણે, કેમ કે એમની વૃત્તિને સમજતા હતા, કાં તો લોભી માણસ છે, હા પાડ્યા પછી એના પરિણામ બગડશે એ વધારે સંભવ છે, અને એમાં તે કરશો તો એ કામ પછી મંદિરની જેવું મંદિરનું કામ ન થાય, પાછું પાતળું થાય તો એ બીજા મંજૂર કરે નહીં, એના પરિણામ પાછા ઓર ખરાબ થાય. એટલે એ કાંઈ લાંબો વિચારમાં ઉતરા વગર ના જ પાડી દીધી, અહીંયા કાંઈ એવું કરવાની જગ્યા જ નથી, કાંઈ કરવું નથી આપણે. એ વાત સામે ચાલીને ના પાડી દીધી. આજે બીજી જગ્યાએ તો જે આશ્રમના મુખ્ય માણસો હોય ને, એ પૈસા ભેગા કરવા પાછળ યુક્તિ પ્રયુક્તિ કરતા હોય, ત્યારે ગુરુદેવ આવી રીતે હાલતા હતા. એવું જ એકવાર મદ્રાસમાં થયેલો. મદ્રાસમાં એક ભાઈ કે અમારું વતન આવ્યા છે, અમે તો પૈસા માટે મદ્રાસ આવ્યા છે, 2 પૈસા કમાઈ ગયા છે. હવે અમારા વતનમાં અમારે જૈન મંદિર કરવું છે, ને એના માટે 5 લાખ રૂપિયા અમારે, એ જમાનામાં 5 લાખ રૂપિયા મોટી વાત કહેવાતી. મંદિર 1-2 લાખમાં થઈ જતું હતું. અમારે ભાવનગરનું મંદિર 2 લાખમાં થયું છે, આથી 29 વર્ષ પહેલાં. હં, એ તો એ પહેલાંની વાત છે, ભાવનગરના મંદિર પહેલાંને. હં, 5 લાખ રૂપિયા મારે આપવા છે, પણ આપની આજ્ઞા હોય તો. ગુરુદેવ કે અમે કહી દીધું છે કોઈને આજ્ઞા આપીએ છીએ કે તમે આટલા પૈસા અહીંયા ખર્ચો. અમે કોઈને કીધું કાંઈ કહેતા જ નથી. તમારો ભાવ હોય ને તમે ગમે એટલા ખર્ચે નાખો, એ તમે જાણો, અમને વચ્ચે નહીં લાવવાના. એટલા નિષ્ફળ હતા એ જમાનામાં. 5 લાખની ઓફર કરી જરાય લાલચમાં ન આવે. બીજા વાત હું કરાવો, તમારા ભાવ બહુ સારા હો, તમારા ભાવ સારા છે, આમાં સારા ભાવ હોય તમારે કરવું હોય તો કરો, એમ કે હું કે તમારા ભાવ હોય તમારે જે કરવું, અમને વચ્ચે નહીં લાવવાના. અમે કોઈને કહેતા નથી કે તમે આટલા રૂપિયા અહીંયા ખર્ચો. અમારે મને એન્ટવર્કમાં એવું થયું હતું. એન્ટવર્કમાં અમે 8-10 દિવસ જેને ત્યાં રહ્યા હતા, હીરાના બહુ મોટા વેપારી હતા. મુંબઈમાં ઓફિસ છે, એન્ટવર્કમાં ઓફિસ છે. નાની ઉંમરના માણસ, 38-40 વર્ષની માંડ ઉંમર છે, તમારા કરતા નાના છે, પૈસા ઘણા. એને કીધું કે અહીંયા વલસાડમાં એક આશ્રમ ચાલે છે, ત્યાં 10,000 રૂપિયામાં એક વિદ્યાર્થીને એ લોકો લે છે. તો મેં કીધું કે જે વિદ્યાર્થીને આવવું હોય એને એને સગવડ ન હોય, એ બધા વિદ્યાર્થી મારા ખાતે ચડાય, રૂપિયા મગાવી લીધો. એક વિદ્યાર્થી દીઠ 10,000, તમારે જેટલા લેવાય એટલા, આઈ હેવ નો લિમિટ. 10 વિદ્યાર્થી તો 1 લાખ થાય, 20 વિદ્યાર્થી તો 2 લાખ થાય, 50 વિદ્યાર્થી 5 લાખ થાય, તેનો કોઈ 2-5 લાખનો એને હિસાબ નહોતો. કેમ કે એનો ઘર ખર્ચ 1.25 કરોડથી 1.5 કરોડનો હતો. એને ત્યાં જે ભાઈ હંજવારી કાઢવા આવતી હતી, 5,000 રૂપિયા લઈ જતી હતી. હંજવારી કાઢવાના 5,000, મકાન મોટું હતું તો વાર લાગે, 5-6 કલાક લાગે, મશીનથી સાફ કરવું હોય તો. એને પણ 1 કલાકના 300 અહીંયાનો જે ફ્રેન્ક હતા એ આપતા હતા, તે 1500-1700 લઈ જાય, એટલે આપણા રૂપિયા થાય વધારે, અઠવાડિયાના 5,000 થાય. એક વખત અઠવાડિયામાં 3 વખત સાફ કરાવે, અઠવાડિયે 5,000, અને મહિને 20-25 હજાર સંગવારી કાઢવા ના દેવાય. એને વાત કરી એટલે મેં સેજે પૂછ્યું તમારો ઘર જ ખર્ચ કેટલો છે, તો કે 1.25 કરોડ નો. બહુ ઉદાર માણસ. ઓફિસે ટિફિન મગાવે તો 10 જણને બોલાવે ખાવા, દલાલો ને બોલાવે, વેપારી ને બોલાવે, ઘરે કેટલો ખાય ને સ્ટાફ વાળા ને બેસાડે. બહુ ઉદાર. આપણે એમને ઘરે સત્સંગ ચાલતો તો બધા આવતા હતા સાંભળવા માટે, ભાઈઓ બહેનો બધા. આપણે હીરાના વેપારી ઘણા ગયા છે. અમને કીધું ભાઈ તમારે તમે ધાર્મિક પ્રવૃત્તિ કરો છો, આપણે પુસ્તકો લઈ ગયા હતા બધાને ફ્રી આપ્યા, શું અમુક સુતારણ કરમી બધા ત્યાં. એને કીધું ભાઈ તમે આ બધી પ્રવૃત્તિ કરો છો, અમે કીધું પીરિયોડિકલ જેને કોઈ ગ્રાહક થવું હોય તો મફત મોકલવામાં આવશે, સહાનુભૂતિ પ્રકાશ જાહેરાત કરી. એટલે એને થયું કે આ લોકો સારું કામ કરે. એટલે મને કે તમારે જે ખાતામાં જેટલા પૈસાની જરૂર હોય એ તમે કહો, હું તો આવી રીતે પૈસા વલસાડમાં આપું છું, મારે કઈ હિસાબ નથી પૈસાનો, ધંધો મોટો છે. અમે કોઈને કહેતા નથી, તમે અહીંયા પૈસા આપો એ અમે કોઈને નથી કહેતા. અમે પૈસા લીધા વગર નીકળી ગયા એના ઘરેથી. કીધું ને અમે કે તમે અહીંયા પૈસા આપો, આટલા પૈસા અહીંયા આપો, એ વાત નથી કરી. એને નહીં કોઈને નહીં કે તમે અહીંયા આટલા પૈસા આપો, એ વસ્તુ યોગ્ય નથી. પછી આખો અભિપ્રાય બદલાઈ જાય છે, પ્રવૃત્તિ બદલાઈ જાય છે, અને માણસ એમાં પોતાનું ચૂકી જાય છે. એવી રીતે સંસ્થા ચલાવવામાં કે શુભ કાર્યો કરવામાં પોતાનું આત્મકલ્યાણ ચૂકાઈ જાય છે એવું નજર સામે જોવામાં આવે છે. જે લોકો સંસ્થાઓ ચલાવે છે એમાં બધું જોઈએ છે. સંસ્થા તો કાયદેસર ટ્રસ્ટ કરવું પડે એટલે કરીએ છીએ, નહીં તો કોઈ સંસ્થા જ કરવી નહીં. એમને એમ જે ચાલતું હોય ચાલવા દેવું, પણ કાયદો એવો છે કે કોઈ પણ તમે પબ્લિક લેવલ ઉપર 1000 રૂપિયા વાપરતા હોય તો તમારે નોંધણી કરાવવી પડે, ટ્રસ્ટ રજીસ્ટર કરાવવું પડે છે. બોમ્બે ટ્રસ્ટ એક્ટ નીચે કાયદો છે, નહીં કાયદો અત્યારે ગુજરાતમાં પણ લાગુ છે, કેમ કે પહેલા ગુજરાત બોમ્બે 1000 હતો. પણ સંસ્થા ઘરની વાત એક બાજુ રહી, સંસ્થા માટે પણ, ઘર માટે તો નહીં સંસ્થા માટે પણ પૈસા ઈચ્છવા નહીં. સામે ચાલીને પોતાના ભાવથી કોઈ ગમે તે કરે, ઈચ્છવું નહીં. નહીંતર આત્મકલ્યાણ ચૂકાઈ જવાશે, એની સભાનતા હોવી જોઈએ સંસ્થા ચલાવતા હોય એને, નહીં તો ગડબડ થવાની. અભિપ્રાય બદલાઈ જશે પછી, કેવી રીતે ક્યાંથી લેવા, કેવી રીતે કોની પાસેથી લેવા, ક્યાં કેમ કરવું, કેવી રીતે વાત મૂકવી, પછી એમ વેપારમાં મગજ ચાલે ને એમ એમાં મગજ ચાલવા માંડે, પછી આત્મકલ્યાણમાં મગજ ન ચાલે. આ તૃષ્ણાનો પ્રોબ્લેમ છે ને, હવે કેટલા કેટલા પ્રકારે દીનતા આવે, તૃષ્ણા આવે, બહુ પ્રકારો છે. સૌભાગભાઈને એમ કીધું કે તમે સંયોગ સુધારવાની વાત જ નહીં કરો, જે ઉદય તમારો આવ્યો છે ને એ તમને તારવા માટે આવ્યો છે. કુટુંબની સામે નહીં જુઓ, કુટુંબનો પ્રતિબંધ છોડાવવા માટે આ ઉદય આવ્યો છે. તમે આત્મકલ્યાણમાં લાગો અને તમારી યોગ્યતા છે આત્મકલ્યાણ, તો એ કામ તમે કરો. કુટુંબના વિકલ્પ છોડી દો, તમે આવે છે એ તમારા માટે યોગ્ય નથી. અને છેવટે આત્મજ્ઞાન પામે ત્યાં સુધી લઈ ગયા છે એને બહુ. અને એમનામાં યોગ્યતા ઘણી, આજ્ઞાકારિતા ઘણી હતી, ઘણી આજ્ઞાકારિતા હતી. શું કે છે, માંડ આજીવિકા જેટલું મળતું હોય તો પણ તૃપ્તિ રહે નો અર્થ કે દીનતામાં નહીં આવવું, એમાંથી આ વાત નીકળી. ક્યાંય દીનતામાં ન આવવું, આજીવિકા માટે પણ દીનતામાં ન આવવું, ને સંસ્થા માટે પણ દીનતામાં ન આવવું, ને કોઈ કામ માટે દીનતામાં ન આવવું, ધંધા માટે દીનતામાં ન આવવું, ને કોઈ રીતે કોઈ જગ્યાએ દીનતામાં ન આવવું. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તો પણ મુમુક્ષુ જીવ આર્ત ધ્યાન ઘણું કરીને થવા ન દે. હવે એમાંથી આજીવિકા જેટલું ન મળતું હોય તો શું, એનો જવાબ આપ્યો છે કે પેટ પૂરતું મળતું નથી, શું કરવું અમારે? શું કે અત્યારે એવું ઓછું છે, અત્યારે તો મજૂરીના ભાવ એટલા વિધા છે કે મજૂર મજૂરી કરે ને તો પેટ ભરે એના કરતા વધારે મળે અત્યારે. અમારા ભાવનગર જેવા શહેરમાં આ મારી મજૂરીની પરિસ્થિતિ, આ એટલા બધા મજૂરીના દર વધારેલા છે. તો બીજી રીતે તો માણસને કઈ વાંધો આવતો જ નથી, પણ કદાચ ન મળતું હોય તો એટલે આર્ત ધ્યાન થવાનું જોઈએ, પરિણામ ન બગડે, મેળવવા માટેના પરિણામ ન બગડવા જોઈએ. શું અથવા થાય થઈ જાય તો, છતાંય આર્ત ધ્યાન થઈ જાય તો તેના ઉપર વિશેષ ખેદ કરે, અરે રે આજીવ તને કેમ આમ થાય છે, અત્યંત ખેદ કરે, વિશેષ ખેદ કરે એટલે ઘણો ખેદ કરે. અને આજીવિકામાં તૂટતું એટલે તૂટતું હોય એટલું, ખૂટતું હોય એટલું, યથાધર્મ એટલે ન્યાયપૂર્વક, ગડબડ કરીને નહીં, અન્યાય કરીને નહીં, ન્યાયપૂર્વક ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે, તીવ્ર પરિણામ ન કરે મેળવવાના, મંદ કલ્પના કરે, કલ્પના કરે એટલે કોઈ વિચાર કરે કે આમ કરે તો કદાચ આપણા જોઈતું મળી પૂરું થઈ જશે, પણ એ મંદ ભાવ કરે, તીવ્ર ના કરે. આદિ પ્રકારે વર્તતા તૃષ્ણાનો પરાભવ થવા યોગ્ય છે. આ રીતે વર્તવામાં આવે તો તૃષ્ણા ઉપર જીત મેળવી શકાય, નહીતર તૃષ્ણા એ તો જીત મેળવેલી છે. આ એક પેરેગ્રાફ, પોતાને જો આ પરિણામ ચાલતા હોય